તારીખ 4/4/1997 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 430 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 176 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
સુભાગભાઈ ઉપર લખેલો પત્ર છે. સુભાગભાઈ ના પિતાશ્રી લલ્લુભાઈ, સુભાગભાઈ લલ્લુભાઈ લીમડી દરબારના કામદાર હતા. કામદાર એટલે વહીવટી વિભાગમાં કર્મચારી તરીકે નોકરી કરતા હોય એને કામદાર ઉપર છે એમ કે. રાજની અંદર તો રાજખટપટ, રાજકારણ, રાજનીતિના આખા પાકા ચાલતા જ હોય બધી જગ્યાએ. જીવનાધિકારથી ચાલે છે એટલે એવા કોઈ કારણસર એમણે લીમડી છોડેલું અને ફાઇલ આવીને વૈસા. પછી આખી સ્થિતિ ત્યારથી જરાક વધારે નબળી પડેલી. કુટુંબ સાથે સંબંધ એવો સારો નાખેલો, આપસમાં કોઈ ક્લેશ નહીં થયેલો. પોતે ખસી ગયા હોય એવી બાબતમાં આપણે ક્યાંય કોઈની સાથે સામે સામે આવવું નથી. એટલે લીમડી દરબાર પ્રત્યે એમને એમ કે આવો પરમાર્થ માર્ગ સમજે અથવા કૃપાળુદેવ જેવા મહાપુરુષનો એને યોગ થાય અને એનું આત્મકલ્યાણ થાય એવી ઈચ્છા રહ્યા કરે સુભાગભાઈને. ભીલવાડામાં મોટા ભાગે બધા મુંબઈમાં મકાન અથવા ફ્લેટ રાખીને, પહેલાં તો ફ્લેટ સિસ્ટમ ઓછી હતી, બંગલા રાખી રાખીને અહીંયા ભાવનગર દરબારમાં બંગલો છે. આયા જૂ ઉપર બધા રજવાડા અહીંયા મુંબઈમાં રહેવા વાળા, કેમ કે ત્યાં બહાર નીકળી ન શકાય. જે રાજમાં એ રહેતા હોય અહીંયા તો બેને બંધનમાં રહેવું પડે. પબ્લિકમાં એ બાર છૂટથી ઘણી ફરી શકે, મહોત્સવ કરી શકે, નાટક સિનેમા હોટલ કાંઈ ન કરી શકે. તો બધા મુંબઈમાં પડ્યા રહે અને મુંબઈમાં કોઈ કોઈ ન ઓળખે નહીં બહાર નીકળે તો ક્યાં ને દરબાર છે શું છે કાંઈ નહીં. બધા બીજા જેવા દેખાય કપડામાં એ મુંબઈમાં હતા અને કૃપાળુદેવ મુંબઈમાં હતા એટલે એને એમ થયું કે આ તો બહુ સારું દરબાર ઉઠીને તો કઈ. પાછા કૃપાળુદેવ પાસે આવે નહીં કે હું તો માણ્યા વેપારી વેપારી ભાઈ સાધારણ માણસ દેખાય. એ કૃપાળુદેવ ને લેખા કરે તમને કોઈ વખત જાઓ તો સારું, મહારાજ સાહેબ પાસે તમે જાઓ તો સારું. અને નાની તો એ રીતે સમજદાર હોય છે, આમાંની જિજ્ઞાસા ની ભાવના હોય તો જ બે વાત કરે, બે શબ્દો કે એને લાયક ગમે હોય તો એની ઉપેક્ષા કરી લે. એમાં પછી રાજા મહારાજાની અરે કઈ કઈ નાની ને લેવા દેવા નથી ગમે તે હોય તો. એટલે થોડીક એમની વાત આવશે એટલે એમાં બેકગ્રાઉન્ડ આ છે. વારંવાર લખ્યા કરે, પોતાને વિકલ્પ આવે ને એ બધા લખવાની એમની પદ્ધતિ હતી. જે વિકલ્પ આવે લખે, જે વિકલ્પ આવે લખે. એમને લીમડી દરવાનો વિકલ્પ આવ્યા કરે બહુ. લીમડી દરવા જો તમને યોગ, આપનો યોગ થઈ જાય ને તો બહુ સારા જીવ છે એમ એવું લાગેલું. એમને કે જીવ સારો છે એમ, કે આવો યોગ થઈ જાય તો સારો. અને એમાં કોઈ પુણ્યવંત જીવ મળે તો એને ભાઈ ઘણા માણસો બીજા પણ મળે એની પાછળ પાછળ. આપણા રાજાના ગુરુ છે તો લોકો પણ એની પાછળ ઘણા ને બીજાને પણ યોગ થવાનું કારણ બને ને એમ બ્રહ્માંડનો હેતુ પણ એને મોટો દેખાતો હોય. શું આવા બે કારણો થી વારંવાર એને વિકલ્પ આવ્યા કરતો સમાજ મહિને. એ સંદર્ભમાં આ પત્ર લખાયેલો છે. અત્ર પ્રવૃત્તિ ઉદય સમાધિ છે. પ્રવૃત્તિ નો ઉદય છે અને એમાં પણ અમને સમાધિ એટલે આત્મ શાંતિ છે. પ્રવૃત્તિ ઉદય હોવા છતાં, પ્રવૃત્તિ ઉદયમય પ્રવૃત્તિ હોવા છતાં પણ, ઉદય અનુસાર પ્રવૃત્તિ હોવા છતાં પણ આત્મ શાંતિ છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે, આ લીમડી વિશે આપ વિચારો, આપ મળો તો એને સારું, આપ એને મળો તો સારું. તે કરુણા ભાવના કારણ થી રહે છે. લીમડી દરબાર ઉપર આપને કરુણાની ભાવના થાય, આ જીવનું કલ્યાણ થાય તો સારું, એની માય બીજા જીવનનું પણ કલ્યાણ થાય તો સારું. કે આપના જેવા મહાપુરુષ ક્યાંથી મળે એને, અને બેનો મુંબઈમાં એવું હોય, એ કાંઈ મુંબઈ, તમે કાંઈ મુંબઈ રહ્યો, બહુ સારું વાત કહેવાય. તે કરુણા ભાવના કારણથી રહે છે એમ અમે જાણીએ છીએ. હવે કરુણા ભાવનાના વિષયમાં પોતાના વિચારો જે પ્રદર્શિત કરે છે, બતાવે છે, એ બહુ સરસ અહીંયા લીધા છે. કોઈ પણ જીવ હો, એમાં ભેદભાવ નથી. નાની ને કોઈ પણ જીવ વચ્ચે ભેદભાવ નથી. સાવ એકદમ નવો હોય અને એક જીવ ઘણો જૂનો સંપર્કમાં સમીપમાં હોય, સંપર્કમાં પણ હોય ને સમીપમાં પણ હોય, અને કોઈ જીવ સાવ નવો આવે પણ જો એની યોગ્યતા જોવે તો એના ઉપર વિશેષ કરુણા આવે. એમાં વધારે પરિચય વાળા પ્રત્યે વધારે આવે ને ઓછા વાળા પ્રત્યે ઓછી આવે, એવો પણ ભેદભાવ નથી. બીજો ઉંમરનો, નાત જાતનો, સ્ત્રી પુરુષનો એ તો સવાલ જ નથી. પણ યોગ્યતા જોઈને એના પ્રત્યે કરુણા ભાવ આવે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થાય, એટલે વળે પરમાર્થ માર્ગમાં વળે, આત્મકલ્યાણના માર્ગમાં થોડા અંશે પણ વળે એવી યોગ્યતા હોય, શું અને પરમાર્થ પ્રત્યે પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય એવું કોઈ કારણ થાય, નિમિત્ત કારણ એને મળે, એને કોઈ ગ્રંથ આપે, છેવટે કઈ નહીં તો એને કોઈ અનુકૂળતા કરી દે, આ બાજુ વળે એવી અનુકૂળતા કરી દે, એવા કોઈ કારણને પ્રાપ્ત થાય એવી ભાવના, એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદિ તીર્થંકરોએ પણ કહ્યું છે. હવે કૃપાળુ દેવ જુદી જુદી વખતે જુદા જુદા તીર્થંકરોના નામ લે છે, એની પાછળ પણ હેતુ છે. અહીંયા ઋષભદેવ ભગવાનને યાદ કર્યા છે, એનું કારણ એ છે કે એમણે આવી શરૂઆત કરી હતી આ અવસરપિણી કાળમાં. પરમાર્થ માર્ગનો પ્રારંભ કરનારા કોણ? ઋષભદેવ ભગવાન. તો કે ત્યાંથી આ શરૂઆત થયેલી છે, અમે એમ જાણીએ છીએ કે ત્યાંથી આ શરૂઆત થઈ છે. એક પત્રમાં પાર્શ્વનાથ ભગવાનને યાદ કર્યા છે. ત્યાં શું હતું? ઉપસર્ગની વાત હતી. તો કે તમે મારા ઈષ્ટદેવ એવા પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ કરો છો, ખૂબ સરસથી તમે પરેશાન હો, દુઃખી હો, તો મારા જે ઈષ્ટદેવ એવા પાર્થનાથ ભગવાન એને યાદ કરજો. કેમ કે બધા તીર્થંકરોનો આમ તો ઇતિહાસ સામાન્ય છે. જન્મ કલ્યાણ, ગર્ભ કલ્યાણ, જન્મ કલ્યાણ, દીક્ષા કલ્યાણ, જ્ઞાન કલ્યાણ, નિર્વાણ કલ્યાણ, બધું કોમન બધું હોય છે. કેમ પુનલીને આવે છે એ પાર્થનાથ ભગવાનના ઇતિહાસ જોવો પડે છે. બાકી કોઈ કોઈ ના કોઈ કોઈ પ્રસંગ જુદો પડે, જેમ નેમનાથ ભગવાનમાં રાજુલનો પ્રસંગ છે, એવું કોઈ પણ મને બાકી બધાનો ઇતિહાસ સરખો. પાર્શ્વનાથ ભગવાનને એમના સાધના કાળમાં ઉત્સર્ગ પરિષદના થયેલા કમઠના ને એટલે એ વખતે એમણે પાર્શ્વનાથ ભગવાનને યાદ કર્યા છે. અને કોઈ છેલ્લી વાત યાદ કરવી હોય તો મહાવીર ભગવાનને યાદ કરે. એમ જુદા જુદા તીર્થંકરોની વાત આવે છે, એની પાછળ પણ કોઈ ચોક્કસ અભિપ્રાય હોય છે. વાત છીછરી નથી હોતી, તેમાંનો મતલબ એ છે. કોઈ પણ જીવ, ફરીથી, કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણને પ્રાપ્ત થાય, પ્રાપ્ત થવાના નિમિત્તને પ્રાપ્ત થાય, એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. જ્ઞાનીઓને પણ એવી ભાવના, તીર્થંકરોને એવી ભાવના હોય, એનો અર્થ કે બધા જ્ઞાનીઓને એવો જ અભિપ્રાય હોય. તીર્થંકરોનો આ પ્રકારનો અભિપ્રાય હોય અથવા આવી એમની નીતિ હોય તો જ્ઞાનીઓની પણ એવી જ નીતિ હોય એમ કે છે. અને યથાર્થ મોક્ષતામાં આવ્યો હોય તેના પણ એવા જ પરિણામ થાય કે બીજા જીવને પરમાત્મા માર્ગ પ્રાપ્ત થતો હોય. એમ કરવું જોઈએ, એના નિમિત્તો જીતા હોય તેના પ્રત્યે હાથ સંભાળવો જોઈએ. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતની એવી કરુણાવસ્થા હોય છે. સનાતન એટલે ત્રણેય કાળના સત્પુરુષો જ્ઞાની પુરુષોની આવી જ કરુણ અવસ્થા હોય છે જેની તીર્થંકરોની હોય છે. તીર્થંકરોની કારુણ્ય અવસ્થામાં ડિગ્રી વધારે હોય છે, કેમ કે એમને પ્રકૃતિ છે, તીર્થંકર પ્રકૃતિ બાંધીને આવ્યા છે. પ્રકૃતિ છે એ જીવના વિભાવ પરિણામ સાથે એકદમ તાણાવાણાની જેમ વણાઈ ગયેલી વાત છે કે તમે એક દોરો ખેંચો કપડાનો એટલે બીજા ખેંચાય હળવા. જીવના ભાવોમાં પ્રકૃતિ એકદમ વણાઈ જાય છે. ઘણી જેવી પ્રકૃતિ હોય એમ જોઈ લીધો, અવલોકન કરવા જેવો વિષય છે. પોતાનું પણ અવલોકન કરવું, બીજાનો પણ ખ્યાલ આવે. એમ જે જીવ તીર્થંકર દ્રવ હોય એને પ્રભાવના અને કરુણા બહુ જોરથી આવે, બહુ જ જોરથી આવે, વિશેષપણે એ ભાવે. અને તમામ જ્ઞાનીઓને પણ એવો ભાવ હોય છે. સનાતન એટલે ત્રણેય કાળના જ્ઞાનીઓની એની કરુણ અવસ્થા હોય છે. અને સંપ્રદાય એટલે સમૂહ, સંપ્રદાય એટલે આ વાળોને ત્રણેય કાળના જ્ઞાનીઓના સમૂહની આવી જ કરુણ અવસ્થા હોય છે એટલે ત્યાં સંપ્રદાય શબ્દ વાપરે છે. એવી જ કરુણા અવસ્થા હોય છે કે કેવી પછી એવી એટલે કેવી એવી એટલે કે સમય માત્રના અનવકાશે એટલે એક સમય પણ ખાલી જવો ન જોઈએ, મોડું ન થવું જોઈએ, એને નહીં જાતનું નિમિત્ત મળતું હોય. દાખલા દાખલા તરીકે કોઈ જ્ઞાની એમ કે તમે આ ગ્રંથ આ જીવને વાંચવા મોકલી દેજો, પછી ઓલા ભાઈ બેદરકારીથી બે પાંચથી મોડું કરે ખટકે, તમે કીધું તને મોકલી દેજો, કેમ પાંદી નીકળી ગયા એમ પ્રશ્ન, કેમ પાંદી નીકળી ગયા એમ પ્રશ્ન કરે. કેમ કે ઓલા નહી પાંદી ગયા એ જવા જોઈએ ને, અભિપ્રાયમાં તો એક સમય નો જવો જોઈએ. હવે તમે પાંદી કાઢ્યા કેમ કે તમને એ વાતની સમજણ નથી, વાતે કાઢ્યા તમે કઈ પાંદી, આમ મોટો સવાલ નથી થતો ઉભો, પાંદીમાં શું ખાતું મોડું થઈ જાય એમ માણસને લાગે. પણ અભિપ્રાય શું છે કે એક સમય પણ ન જવો, એના બદલે પાક દઈ ગયા એમ કે છે. સમય માત્ર ના અનવકાશે આખો લોક, કોઈ બાકી નહીં કોઈ જીવ, આખા લોકમાં અભવી જીવો પણ હોય છે અને અભવી જીવને પણ પાછળ રાખી દે એવા ભવી જીવો પણ હોય છે, હિમ કક્ષા વાળા, હિમ યોગ્યતા વાળા. નાની એમાં ભેદ નથી પાડતા, એટલે ભેદ પડતો નથી. એની ભાવના એવી વિશાળ હોય છે કે એમાં ભેદ પડતો નથી. હવે સિદ્ધાંત એમ કે છે કે આખા લોકના તમામ અભવી જીવો અને એવા બીજા અનંતા ભવી જીવો કદી મોક્ષ પામવાના નથી. ત્યારે કદી ભવિષ્યમાં મોક્ષ પામવાના નથી કોઈ કાળે. તો પછી એવું વસ્તુ સ્વરૂપ જેના જ્ઞાનમાં સ્પષ્ટ છે, એવા જે તીર્થંકર આદિ મહાપુરુષો મહાત્માઓ એ આખા લોક પ્રત્યે કેવી રીતે ભાવના ભાવતા હશે? ભાવના છે એ વસ્તુના સ્વરૂપનું ઉલ્લંઘન કરે છે. શું કરે છે? વસ્તુના સ્વરૂપની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ચાલે છે ભાવના. આ પુરાવો છે તીર્થંકર પ્રકૃતિની ભાવનાનો. એવી ભાવના હોય છે કે આખા લોકના, આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે થાય, બધાને આત્મ જ્ઞાન પ્રગટ, બધાને આત્મચારિત્ર પ્રગટ, બધાને આત્માની શ્રદ્ધા પ્રગટ, બધાને આત્માનો પુરુષાર્થ ચાલો. એ સંભવિત જ નથી, અશક્ય છે. છતાં ભાવના એવું કામ રૂપાલદુનો પોતાનો એવો દ્રષ્ટાંત છે કે મારે આ ભાવમાં કેવું જ્ઞાન લેવું છે. એમને ગ્રંથો વાંચ્યા છે, શાસ્ત્રો વાંચ્યા છે, ખબર છે કે કેવો જ્ઞાનમાં જાહેર થયેલી વાત છે કે આ કાળે આ ક્ષેત્રે જન્મેલાને અહીંથી મોક્ષ ન થાય, નિર્વાણ પણ ન હોય, સાધના અધૂરી જ રહે, નિયમથી દેવલોકમાં જવું પડે, પછી મનુષ્યને બીજા ક્ષેત્રે ઉત્પન્ન થાય અને કા પંચમારામાં ઉત્પન્ન થાય, પછી પછી જાય ચોથા આરામાં ઉત્પન્ન થાય, પંચમારામાં નહીં પણ ચોથા આરામાં, બીજા ચોથા આરામાં ઉત્પન્ન થાય, આવના આવા વાળો બીજો ચોથો આરો, એટલો કાળ ડેવલોપમાં આવી જાય. પણ અહીંથી ન જઈ શકે. પણ ભાવના એવી હતી મારે અહીંથી જવું છું, શું કરવાનું આજે ક્યાંય કારણ છે? સ્વરૂપમાં સ્થિર રહ્યું એટલે કેવળ જ્ઞાન પામ્યું છે, અને સ્વરૂપમાં સ્થિર શું કરવાનું રહી શકીએ? હું મારા સ્વરૂપમાં શું કરવા સ્થિર ન રહી શકું? કઈ કારણ છે? રહું છું પણ અંતર્મુખ રહેવાનું છે, એટલું જ છે ને. અત્યારે તો રહું જ છું, પાછો ન રહી શકતો હોય તો જુદી વાત છે. હવે જયારે હું રહું છું તો શું કરવા વધારે ન રહું? મને કોણ નડે એમ છે અંદર? હું શું કરું? એવો પુરુષાર્થ ન કરી શકું, કરવો છે ને લીધે છૂટકો કરવો, એવું જોર આવતું હતું અંદરમાં. ભાવના વસ્તુના સ્વરૂપની મર્યાદાની સામે જોતી નથી. રાત્રે વાત થઈ ગઈ આપણે કે આ જગતમાં ભાવના જેવું બળવાન કોઈ ચીજ નથી, કોઈ ભાવ નથી. ભાવના જેવી બળવાન, ભાવના જેવો બળવાન કોઈ ભાવ જ નથી. એ કુદરતને પણ નમાવે છે, એક વાર કુદરત ને પણ એવા પ્રસંગો બને, કુદરત ને બદલવું પડે, એક વાર કુદરત ને પણ બદલવું પડે. ભાવના વાળાનું જોવું તો બીજી જાતનું, પણ આ બધા કુદરતી સંયોગો તમને અનુકૂળ નથી ને તો કુદરતો દાસી છે, ભાવના વાળાની દાસી છે, નોકરાણી છે, દાસી થઈને કામ કરશે અને કરવું પડશે, ભાવના પાછી નહીં ફરે. કોમળ માં કોમળ ભાવ ભાવના નો છે અને બળવાન માં બળવાન ભાવ પણ ભાવના નો છે. ઠીક બોલો. ભાવના બહુ કોમળ ચીજ છે. ધરાકાની વિરુદ્ધ પોતાનો ભાવ થાય એટલે સિદ્ધિ ઠેસ વાગે. નહીં નહીં નહીં, એટલે ભાવના વાળો બીજે રસ્તે જાય જ નહીં. ગૃહના સંસ્કારો, ઉલટા સંસ્કારો ઉગતા હોય તો તે ભાવના તોડી નાખે. કોમળ છે ને, અસર તરત થાય, તરત ખબર પડી જાય ને, લાઈટ થાય અંદર. મારી ભાવના વિરુદ્ધ નહીં, ફેરફાર થઈ જાય. વસ્તુ સ્થિતિ પોતાના જ્ઞાન માં આવી લખી નાખે. શરૂઆત માં તમે જુઓ તો એમ કે વર્તમાન જીનાગમ ને વિશે એમ લખાયું છે કે આ કાળે મોક્ષ ન હોય, પરંતુ એ મર્યાદા આ ક્ષેત્રે રહેવાનારની છે. એમ એમનું તો એમ હતું કે અમારું જો નિર્વાણ થશે ને તો અમે લબ્ધિથી મહાવિદ્યમાં આવી જશું, ત્યાંથી મોક્ષમાં આવી જશે. આ ક્ષેત્રથી ન જવાય એટલી જ વાત છે ને, ક્ષેત્ર મળી આવી જશે. એમાં જન્મ તો આ ક્ષેત્રે થઈ ગયો, હવે એમાં તો બીજો કાંઈ ફેરફાર ન થાય, પણ નિર્વાણ આ ક્ષેત્રથી ન થાય. એટલે છેલ્લે લખ્યો વચ્ચે સવારાનું રણ આવ્યું, પગે નિકાચિત થા ગ્રહણ કર્યો, વસ્તુ સ્વરૂપ અન્યથા થતો નથી, વસ્તુની મર્યાદા કઈ બદલાતી નથી. વસ્તુની મર્યાદા મળીએ છે. તીર્થંકર પણ ભાવનામાં ભાવે કે આખા લોકને આ આત્મ અવસ્થા પ્રાપ્ત થવા થાવ, પણ એ કઈ વસ્તુ સ્થિતિ નથી, ભાવનાની મર્યાદા જોતી નથી, વસ્તુ સ્થિતિ બદલતી નથી. જઈ શકાય, ચોક્કસ જઈ શકાય, પણ વસ્તુ સ્વરૂપ એમ હતું કે એમનો આત્મા આ દેહે નિર્વાણ પદ ચરમ શરીર નહોતા. આ ભવે આ દેહે એ ચરમ શરીર નહોતા, એ વસ્તુ સ્થિતિ હતી. કેમ કે એમાં વ્રજનર નારાજ સહનન ને એ બધું હોય છે. એમને તો શું છે, છેલ્લા 2 વર્ષમાં જે માંદગી આવી સીધું 50% અંદર તો વજન ઘટી ગયું હતું. વેઇટ ફોલ બહુ આવ્યું હતું, સડન વેઇટ ફોલ આવ્યું હતું. જેમ કોઈ કેન્સરના દર્દીને આવી જાય ને, એ તો યુવાનીમાં થોડું શરીર સારું હતું. 30 વર્ષ વટાવ્યા, હજી તો 30 વર્ષના અત્યારે યુવાન છોકરા જ કહેવાય હતા આપણે, પણ એ એકદમ નખાઈ ગયા હતા અને એકદમ ગંભીર બીમારીમાં આવી ગયા હતા. એ ચરમ શરીરની એ પરિસ્થિતિ ઊભી ન થાય. એ બધી દશામાં પણ ભલે ઉપવાસ કરતા હોય તો એમનો શરીરમાં ફેર ન પડે, કુદરતી જે વ્યવસ્થા હોય છે. એટલે એ પરિસ્થિતિ નહોતી મૂળભૂત. એટલે એમ કે વચ્ચે સહારાનું રણ આવ્યું, પગે નિકાચિત થા ગ્રહણ કર્યો, એટલે પુરુષાર્થ છે. જરા આગળ વધતો તો એ ધીરો પીડ્યો, વચ્ચે આ શરીર કામ કરતું બંધ થયું. કારણ કે મને દશામાં તો બાહ્ય આચાર પણ જળવાવા જોઈએ. રસ્તામાં બાહ્ય આચાર ની થોડી છૂટછાટ છે, અમે દિશામાં તો 28 મૂળ ગુણ એકદમ, એમાં કઈ માનસો જ ન ચાલે. એટલે એ પરિસ્થિતિ રહી નહીં, શરીર ની ક્રિયા પરાધીન થઈ ગઈ, અથાડી વર્ષ થઈ ગયા. લખી નાખ્યું વસ્તુ સ્વરૂપ અન્યથા થતું નથી. જા સ્વભાવની મર્યાદા છે એ તો કઈ અનંત છે, સ્વભાવ પોતાની મર્યાદા ન છોડે. આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે થાય બની ના શકે. મને તીર્થંકર ની ભાવના હોય તો હું થઈ ગયો. આખો લોક મોક્ષ માર્ગે જાય નહીં કઈ. આખો લોક ની વાત ક્યાં કરો છો? એમના સમસરણ માં બધા ભવી આવે છે એ પામે નહીં. બધા ભવિ ને સમય દર્શન ત્યાં નથી થતો. ભવિ સિવાય ક્યાં ત્યાં તો કોઈ હતું જ નથી. અભવિ તો હતા જ નથી. છતાં પામનાર ની સંખ્યા થોડી, નહીં પામનાર ની સંખ્યા ઝાઝી. એટલે વોટિંગ કરવાનું આવે તો જ્ઞાની હારી જાય. કેમ કે મત જુદો ને, અજ્ઞાની નો મત જુદો, જ્ઞાની નો મત જુદો. હવે આ કે છે કે ડેમોક્રેસી છે, મત લ્યો તમે. આપણે ધાગા કેમ કરવાનો ન હોય આમાં? ધર્મ ના માર્ગ માં ધાગા કેમ ન કરાય? એમાં જ્ઞાની કેમ જ કરાય? ધાર્મિક ક્ષેત્ર માં ઓટોક્રેસી હોય, જ્ઞાની ની આજ્ઞા એ ચાલવાનું હોય, ડેમોક્રેસી હોય જ નહીં એમ છે. દાદા મતે હાલે એટલે ઊંધી ગાડી હાલે, સીધું સમજી લેવું. સૌ હાલે જ નહીં. હા, એ તો એ ભાવનામાં આવી ગયા, મોક્ષ ની ભાવનામાં આવી ગયા. હમણાં કેવું જ્ઞાન લઈ લેશું એમને, એમ સુધી બોલાઈ ગયું. બેન્સલી એવું જ થયું, એ ભૂલી ગયા વાસ્તવિક પર્યાય છે, એનો મોક્ષ થાય. સમય દર્શન થી બહુ જોર થી પુરસાદ ઉભર્યો. આ ભવે કેવળ જ્ઞાન લેવું છે, ભૂલી ગયા કે આ પર્યાય કઈ છે. ભાવનાને લિમિટેશન નથી રહેતો. આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, કેટલી વાર માં? એક સમયમાં આખું જગત પામી જાવે એમ કે છે, અમારો અભિપ્રાય એવો છે. સમય માત્ર ના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો. કેવું પોસિબલ છે કે એક સમયમાં બધા પામી જાય આત્માને? એક જ સમયમાં અને બધા જીવો પાછા જગતના? કોઈ અજ્ઞાની જ ન હરીએ? શક્ય જ નથી. આત્મ સ્વરૂપ પ્રત્યે હો એક સમયમાં, એક સમય બધે લઈ લેવો. એક સમયમાં આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિવ્યાધિ પ્રત્યે ન હો, એવી ભાવના હોય છે. ઋષુવાદી તીર્થંકરોની અને સર્વજ્ઞાનીઓની આવી ભાવના હોય છે. જે જ્ઞાન થી સ્વ આત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હોય. શું કહે છે? જે જ્ઞાન થી આત્મસ્થિરતાના પરિણામ હોય છે, જ્ઞાન કારણ છે અને આત્મસ્થિરતા એનું કાર્ય છે. આત્મસ્થિરતા કયો કે આત્મચારિત્ર કયો, બે એક વાત છે. જે જ્ઞાન થી આત્મસ્થ પરિણામ હોય તે જ્ઞાન સર્વજીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે એક સમયનું મોડું થયા વિના બધાને એવું જ્ઞાન પ્રાપ્ત થાય, અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રૂચિપણે હો. એ જ્ઞાન ન થાય તો એ જ્ઞાન ની બધાને રુચિ પ્રગટ થાય, એ શક્ય નથી. સંસારની રુચિ છૂટે નહીં જીવને, સંસારની રુચિ છોડવી સહેલી નથી. કઈક ને કઈક રુચિ નો વિષય રહી જાય છે અને એ પુરુષાર્થ ને રોકે છે. કોને રોકે છે? વાતમાં કઈ માલ ન હોય. મને જરાક આટલું આમ રહે છે, જરાક રહ્યું એ તમે આખા આત્માને રોકી લે છે, માર્ગમાં આડો આવીને ઊભું રહી જાય. પુરુષાર્થ માર્ગ ઉપડવું હોય ને તો એક ધારો જ ઉપડવું પડે, તો કામ થાય. અનવકાશપણે સર્વજીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો, એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે, ફરીને કે છે, એવો જ જેનો કરુણાશીલ સહેજ સ્વભાવ છે એ પરિણામ સ્વભાવ છે. સાધક દશાનો એ પરિણામ સ્વભાવ છે. એટલે કોઈ જ્ઞાની એવા હોય કે જેને કોઈ માનતા જ ન હોય, માનવા તૈયાર જ ન હોય, એવા જ્ઞાની હોય, જ્ઞાની તરીકે જ માનવા તૈયાર ન હોય, એની વાત સાંભળવા તૈયાર ન હોય, એવા એવા જ્ઞાની હોય, છેવટે કઈ નહીં થયું, ગ્રંથ લખી જાય. દીપચંદજીનું એવું થયું છે. દીપચંદજી કાશ્મીર વાત કરીને આમેરની અંદર 1250-300 વર્ષ પહેલા એક બહુ સમર્થ જ્ઞાની પુરુષ થઈ ગયા, જેમણે અનુભવ પ્રકાશ, આત્મ અવલોકન, જ્ઞાન દર્પણ, પંચ સંગ્રહ બધા ગ્રંથો લખ્યા છે. એમણે એક ગ્રંથમાં એવું લખ્યું છે કે મારે વાત લોકો અત્યારે સાંભળતા નથી, એટલે આ ગ્રંથમાં લખીને ચાલ્યો જાઉં છું. પણ એને કરુણા અવસ્થા આવે, ન સાંભળે તો એને તો કરુણા આવે. પછી એમને જોયું કે આમાં કઈ યોગ્યતા વાળા જીવો છે નહીં. મૂર્તિ પૂજક શ્વેતાંબર સંપ્રદાયમાં હતા, છોડી દીધો સંપ્રદાય, છોડી દીધો. આ તો લોકો જ ન સાંભળે એને, તો એની અવસ્થા તો કરુણા અવસ્થા એવી જ હોય. એવો જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે એ સાધક અવસ્થાનો પરિણામ સ્વભાવ છે. સાધક અવસ્થા પૂરતો, પછી કેવું જ્ઞાન થયા પછી એ વાત નથી, કેમ કે એમાં રાગાંશ મળે છે. અને કેવું જ્ઞાન, એને કોઈ રાગનો અંશ હોતો નથી. તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. એવો જે સમૂહ છે એ ત્રણેય કાળના સત્પુરુષોનો છે. આપના અંતકરણમાં એવી કરુણા વૃત્તિથી લીમડી વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. કાગળમાં આવે વારંવાર વાત, એટલે લખ્યું છે કે આપના અંતકરણમાં એવી કરુણા વૃત્તિને લઈને લીમડી વિશેનો, એટલે લીમડી દરબાર વિશેનો વારંવાર વિચાર આવ્યા કરે છે. લીમડી અહીંયા વઢવાણ પાસેનું ગામ છે, ચૂડા અને વઢવાણ વચ્ચેનું સ્ટેશન લીમડીનું છે. એ બાજુ નહીં નીકળ્યા, સુરેન્દ્રનગર સુધી તો ગયા છું. સુરેન્દ્રનગર થી આ બાજુ ભાવનગર ની ટ્રેન પકડો, પેલું વઢવાણ નું સ્ટેશન આવે. આમ તો અત્યારે જોરાવનગર આવે છે 5 મિનિટમાં, તો લગભગ એક થઈ ગયું છે. સુરેન્દ્રનગર જોરાવનગર બહુ ડેવલપ થયું. પછી તરત 10 મિનિટમાં વઢવાણ આવે, પછી 1/2 કલાકમાં લીમડી આવે, પછી 1/2 કલાકમાં ચૂડા આવે, પછી 20-25 મિનિટમાં રાણપુર આવે, પછી બોટાદ, બોટાદ ત્યાં ભાવનગર લાઈન છે, પછી લીમડી ત્યાં આવે છે. લીમડી લીમડી કે લીમડી શું ગામનું નામ છે, અને આ એના દરબાર છે. સ્ટેટ હતું, સ્ટેટનું ગામ હતું. આપના અંતકરણમાં એવી કરુણા વૃત્તિથી લીમડી વિશેના વારંવાર વિચાર આવ્યા કરે છે, અને આપના વિચારનું એક અંશ પણ ફળ પ્રાપ્ત થાય, એટલે કાંઈક પણ એ લીમડી દરબારને કાંઈક પણ લાભ થાય, કોઈ અંશે પણ લાભ થાય, અથવા તે ફળ પ્રાપ્ત થવાનું એક અંશ પણ કારણ ઉત્પન્ન થાય, એવું કોઈ નિમિત્ત મળી જાય કે આપને બેને કોઈ મળવાનું કારણ થઈ જાય, મળવાનું નિમિત્ત બની જાય, તો આ પંચમ કાળમાં તીર્થંકર નો માર્ગ બહુ અંશે પ્રગટ થવા બરાબર છે. કારણ કે એ માણસ ભળે, રાજા જેવો માણસ ભળે તો એની માહે ઘણા માણસો ભળે, અને તીર્થંકર નો માર્ગ ની પ્રભાવના ખૂબ થાય. આ પણ સુભાગભાઈ ના અભિપ્રાયમાં એ વાત છે કે હું જાણું છું તમારો અભિપ્રાય બધો છે, તથાપિ તેમ થવું સંભવિત નથી. એ પરિસ્થિતિ મને દેખાતી નથી. એ સામે ચાલીને આવી શકે નહીં માન મૂકીને, અને હું સામે ચાલીને જાઉં તો એને કઈ ચડે નહીં, એને એક અક્ષર પણ ચડે નહીં. એને વાણિયા ભાઈ છે કઈક લાભે લોભે આવતા હશે, પેલો વિકલ્પ તો એ આવે રાજા મહારાજાને. તો વાણિયાની પ્રકૃતિ લોભી વેપારી હોય, અને દરબાર પાસે સામેથી આવે ત્યારે એમ થાય કંઈક લાભી લોભે આવતા છે કે ભાઈ અમારે અમારા સંબંધ થશે તો કહું દી કંઈ કામમાં આવશે. અને કંઈ એક અક્ષરે એને ઉદ્દેશ ચડે નહીં, એટલે લખે છે તથાપિ તેમ થવું સંભવિત નથી અને તે વાતે થવા યોગ્ય નથી એમ અમને. તે વાતે એટલે અમે સામે ચાલીને જઈને એનું કલ્યાણ થઈ જાય એ પણ બનવા યોગ્ય નથી. એ રીતે બનવા યોગ્ય વાતે એટલે એ રસ્તે થવા યોગ્ય નથી એમ અમને લાગે છે. જેથી સંભવિત થવા યોગ્ય છે, જેથી સંભવિત થવા યોગ્ય છે અને એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. જે સંભવિત થવા યોગ્ય છે એનો જે માર્ગ છે તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે. અમે પ્રવૃત્તિમાં રોકાયેલા છે, એક તો અમને પ્રવૃત્તિમાં ફુરસદ નથી કે સામે ચાલીને જઈએ. બીજું સામે ચાલીને જઈએ તો એ રસ્તે કાંઈ એનું કલ્યાણ થાય નહીં. હા, કોઈ ત્યાગી હોય તો રાજા મહારાજા પણ સામે ચાલીને આવે. ગુરુદેવ પાછા આવતા હતા, ગાંધીજી આવતા હતા, ભાવનગરના દરબાર ભાવનગરના રાજા પણ આવતા હતા. ત્યાગી હોય તો આવે, ગ્રસ્ત હોય તો ન જાય, એનું નીચું પડી જાય. માન અપમાન નો સવાલ તો દરેક લૌકિક માન તે હાલ તો પ્રવૃત્તિના ઉદયમાં છે અને તે કારણ જ્યાં સુધી તેમને લક્ષ્યગત નહીં થાય કે આ પ્રવૃત્તિના ઉદયમાં વેપારી છે તો પણ મહાપુરુષ છે અને મારું આત્મકલ્યાણ થઈ શકવાનો અહીંયા અવકાશ છે એવું લક્ષ્યગત ન થાય ત્યાં સુધી બીજા ઉપાય તે પ્રતિબંધરૂપ છે, નિસંશય પ્રતિબંધરૂપ છે. ત્યાં સુધી બીજો ઉપાય કંઈ કામમાં આવે એવું નથી, ઉલટાનો એને પ્રતિબંધ થશે, ઊંધી કલ્પના કરશે. એવું તો કરવાથી કંઈ ફાયદો નથી, નુકસાન છે. એટલે જાય તો એના લાભના નિમિત્તે, ન જાય તો પણ એના લાભના નિમિત્તે એમ છે. આવી કરુણ અવસ્થા હોય છે. એક પ્રસંગની અંદર કેટલો ન્યાય પીડે છે, કેવી કેવી વાતો એમના જ્ઞાનમાં છે, કેટલા પડખાથી એ વિષયને સમજે છે, પરમાર્થ માર્ગને ચલાવવા માટેનો કેટલો વિશાળ દ્રષ્ટિકોણ એમની પાસે છે. અનેક પડખાથી કોઈ પણ વાતને એ સમજે છે. જીવ જો અજ્ઞાન પરિણામી હોય, જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી તેમ મોરૂપ એવો એ માર્ગ અથવા એવો એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જ્યારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. ભાષા એમની આગવી છે. આખી શું કહે છે, અજ્ઞાન અને મોહ અવિનાપ આવી છે. મોહ માયા દર્શન મૂલ્યો મિથ્યાત્વ. અજ્ઞાન છે તે જ્ઞાનનો વિપર્યાસ છે અને મોહ છે તે શ્રદ્ધાનો વિપર્યાસ છે. તો શું કહ્યું કે જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી જેમ કલ્યાણ નથી. નિયમિતપણે અજ્ઞાનનું આરાધન કેવી રીતે થઈ રહ્યું છે? આરાધન એટલે પ્રેક્ટિસ. અજ્ઞાન ભાવે જીવ પોતાના નહીં એવા પોતે પોતામાં નહીં અને પોતાના નહીં એવા અન્ય પદાર્થને વિશે પોતાપણું જાણે છે તે અજ્ઞાન છે અને માને છે તે મોહ છે. જાણવું અને માનવું બે સાથે થાય છે. અને જીવ નિયમિતપણે આરાધે છે, એટલે શું કે રોજ ઈ જ કામ કરે છે, 24 કલાક એનું કામ શું કરે છે, અજ્ઞાન કામ કરે છે, અજ્ઞાન નું આરાધન છે, ઊંધી પ્રેક્ટિસ જેને કહેવામાં આવે. શું? ઊંધી પ્રેક્ટિસ. વિકલ્પ ન કરવો પડે. પોતાના છોકરાને જોવે એટલે મારો દીકરો દીકરો જ એને દુખાડે. ઠીક. આટલા સમૂહમાં બેઠા હોય પણ પોતાના કુટુંબીજનો એને એને પોતાનું દેખાતું હોય. આ મારા છે, બાકી બાજુ બધી બાજુ બેઠા એ કોઈ મારા નથી. ઠીક. વિકલ્પ નથી કરવો પડતો જીવને, પણ અજ્ઞાન નું આરાધન સતત ચાલે છે, નિયમિત પણ ચાલે છે. શું જોઈ લીધું? શું? અજ્ઞાન નું આરાધન નિયમિત પણ સતત ચાલે છે. પરિણતિ થઈ ગઈ છે એટલે વિકલ્પ કરવાની જરૂર નથી રહેતી, નિર્વિકલ્પ પરિણતિ ચાલે છે. જીવ જો અજ્ઞાન પરિણામી હોય તો તે અજ્ઞાન નિયમિતપણે આરાધવાથી આત્મકલ્યાણ નથી, એ માટે આત્માનું કલ્યાણ થવાનું નથી તો સંસાર જ પરિભ્રમણ જ વધવાનું છે. એનાથી તો પરિભ્રમણ જ વધવાનું છે. તેમ મૂળરૂપે એવો માર્ગ એ શું કે છે, સંપ્રદાયનો જે માર્ગ છે એ મૂળરૂપ છે. આ અમારો સંપ્રદાય શું આવે છે જીવને, હું આ સંપ્રદાયમાં જન્મો ને આ અમારો સંપ્રદાય, અને અમારા સંપ્રદાય પ્રમાણે દેવગુરુ ને શાસ્ત્ર એ બધું પોતાપણે લાગે, એનું મમત્વ રહ્યા કરે જીવને. એ મૂળરૂપે એવો માર્ગ છે એમ કે છે. જેમ કુટુંબ પરિવારમાં અજ્ઞાનપણે આરાધન ચાલ્યા કરે છે એમ મૂળરૂપે એવો માર્ગ અથવા એ લોક સંબંધી માર્ગ, શું છે લોક સંજ્ઞા મુખ્ય છે, જો આપણે આમાં ફેરફાર કરશું તો આપણા સમાજમાં પરિસ્થિતિ શું ઊભી થાય, પેલા તો આપણી આબરૂ ન હોય. પાછું જે માણસ સંપ્રદાયમાં વિશેષપણે ધર્મ પ્રવૃત્તિ કરતો હોય એની ધાર્મિક આબરૂ થોડી બંધાણી હોય, આ ભાઈ તપસ્વી છે, આ ભાઈ પૂજા ઘણી કરે છે, રોજ કરે એમ નહીં પણ ઘણી પૂજા કરે છે, એમનું પૂજામાં ઘણી ભક્તિ છે એમની. શું તો કોઈનું કાંઈ કોઈનું કાંઈ જે પ્રવૃત્તિ કરતા હોય એની પણ કાંઈ છાપ હોય પછી સમાજમાં. હવે એ છાપ છે એ લોકસંજ્ઞા છે એ ખબર નથી હોતી, અને એ કાળકૂટ ઝેર છે એ ખબર નથી હોતી, અને એ છાપ ભૂસા એની ચિંતા થાય ઉભી. પેલો પાછા પડવાનો ક્યાં શરૂઆત થાય છે, કે મારી આબરૂ નો હું તો કે છે કે મૂળરૂપ એવો માર્ગ એ લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે. શું છે? જેમ ઓલો ઘરમાં સંસાર છે એમાં મંદિરમાં પણ સંસાર છે, ધર્મના ક્ષેત્રમાં સંસાર છે. અમારી વાર ગુરુદેવ સાથે વાત થઈ હતી, અમને આખી સંસ્થા મૂકી દીધી હતી. નવનીતભાઈ ઝવેરી પ્રેસિડેન્ટ હતા ને, એનસી ઝવેરી, મારો વ્યક્તિગત થોડો સંબંધ હતો, એકાદ બે સજેશન આપ્યા એમાં મને કામ ભાવી ગયો, તમે હું ખસી જાઉં મારામાં થઈ ગયા નાખો. આ તમે ઈચ્છા વગર મિટિંગ બોલાવીને ઠરાવ કરી નાખ્યો, કોઈ ટ્રસ્ટીઓ આમાં માથું મારવું નહીં, ફૂંકી ગયો બધું માથે નાખ્યો પરાણે. લોકોને તો કાવા દાવા કરવા પડે સંસ્થાનું કામ કરવા માટે, પોલિટિક્સ ચાલે, માથે નાખ્યું. 1.5 વર્ષ અમે વહીવટ કર્યો, પ્રકાશન ખૂબ કર્યું, કેસેટોનું કામ ઘણું થયું, દાન પણ ખૂબ આવ્યું એ દિવસોમાં. એટલે લોકો ખૂબ ખુશી હતા કે ભાઈ બહુ સરસ ચાલે છે. એમાં એક દિવસે જ એમ લાગ્યું કે આમાં પણ હવે થોડું પોલિટિક્સ શરૂ થયું છે. સાહેબ ખબર પડી, રાજીનામાનો કાગળ મોકલી આપી દીધો, આપણું કામ નથી આમાં. ગુરુદેવને જણાવી દીધું, હું ગાડી દીધું ત્યારે ગુરુદેવને જણાવ્યું હતું કે આ રીતે માથે નાખ્યું છે અને આપના નિમિત્તે ધર્મ પ્રભાવના થઈ રહી છે, તો જે કંઈ થવા યોગ્ય છે એ થશે. કામ બધું સારું ચાલ્યું, પ્રભાવનાનું 1.5 વર્ષ સુધી, બીજા બધા વર્ષો કરતા આગળના મૂકી દીધું. એટલે કહેવા ગયો એ મૂકી દીધું તો કે સંસાર છે, સારું થયું. કે શું કીધું, એ બધો સંસાર છે કે? એટલે એમને ખબર એમાં બધી ગડબડ હાલતી જ હોય, એમાં પડાય જ નહીં. આપણે તો તરત એક સેકન્ડમાં મૂકી દીધું. વાત બીજી ચાલતી હતી ને વાત વાતમાં કીધું કે આ થોડોક મને ગંધ આવી છે ને આમાં મારું કામ નથી, એટલે આ લખી દઉં છું અત્યારે. તો વાત વાતમાં જ લખી દીધું. લોક સંબંધી માર્ગ તે માત્ર સંસાર છે, તે પછી ગમે તે આકારમાં મૂકો તો પણ સંસાર જ છે. સંસારનો બીજો આકાર છે, ઓલા પણ દુકાન ને ઘર છે અને સંસ્થા છે, એ બધી સંસાર છે. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણી નો આધાર જોઈએ. કેવો? મોક્ષમાં લઈ જાય એવી વાણીનો આધાર જોઈએ. તે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જયારે આધાર પ્રાપ્ત થાય, શરત નાખી પાછી વાણીનો આધાર અને આરે સ્વચ્છંદ બે નો કામ આવે. અસ્વચ્છંદ પરિણામ જોઈએ સાથે સાથે. એટલે શું કહે છે કે વાણી અને વાણી સાથે ભક્તિ, આ બે વસ્તુ સાથે જોઈએ. નહીંતર જે વાણી સાંભળીને વિચાર આવશે એ વિચાર મર્યાદામાં નહીં રહે, ભક્તિ નહીં હોય તો. ભક્તિ છે એને કંટ્રોલ કરે છે વિચારોને. મતિ વિપર્યાસનાદિનો લઈને આવ્યો છે, એ મતિ વિપર્યાસ નહીં થવા માટે સમજણ, જ્ઞાનના ક્ષયોક્ષમ ને સમજણ સાથે ભક્તિના તત્વની જરૂર છે. એટલા માટે આનંદજીએ તત્વજ્ઞાનને તીર્થંકરની સ્તુતિમાં ગૂંચ્યો. ભક્તિ કરતા કરતા વાત કરી તત્વજ્ઞાન. કેમ કે એ જ્ઞાન અંદરથી ઉત્પન્ન થાય છે, તો ભક્તિ કરનાર એમ કે છે ના ના આપ એમ કયો છો, આ તો પ્રભુ તમે એમ કયો છો, ઉગે છે અંદરથી. આ તો આપ એમ કયો છો, આ તો આપની વાત છે, મારી વાત નથી, હું ક્યાં કઈ સમજુ છું. એટલે જે જ્ઞાન મદ છે, જ્ઞાન નો અહમ છે, એ ઉત્પન્ન ન થાય. આ વ્યૂ પોઈન્ટ બેનશ્રીને બહુ ચોખ્ખો હતો. આવા પુસ્તકમાં એ વખાણી ઘણી વાતો આવે છે, એમની જે ચર્ચાનું પુસ્તક છે ને એમાં ઘણી વાતો આવે છે. બહુ ચોખ્ખો વિષય હતો એમ. નહીં તો શુષ્કતા ને સ્વચ્છંદ બે ઉભા થયા વગર રહે જ નહીં. એ જ્ઞાન ચીજ જ એવી છે. સમજણ વાળું જ્ઞાન થોડુંક વધે ત્યારે એનો અહમભાવ ને સ્વચ્છંદ ને શુષ્કતા પકડી લે. જો ભક્તિ ન હોય તો સાથે સાથે, ભક્તિ હોય તો એની મર્યાદા મારી. એટલે અહીં ચૂકવી દેવો પણ એવી વાત કે સંસાર પરિણામથી રહિત કરવા અસંસારગત વાણીનો અસ્વચ્છંદ પરિણામે જયારે આધાર પ્રાપ્ત થાય છે ત્યારે તે સંસારનો આકાર નિરાકાર થાય છે. એ સંપ્રદાયની અંદર જે સંસારનો આકાર હોય છે એ ચાલ્યો જાય છે, પછી સંસારનું સ્વરૂપ રહેતું નથી. નિરાકારતાને પ્રાપ્ત થતો જાય છે. બીજા પ્રતિબંધ તેમની દ્રષ્ટિ પ્રમાણે કર્યા કરે છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે તો કલ્યાણ થવા યોગ્ય લાગતું નથી. બીજા જીવો તેમની દ્રષ્ટિ પ્રમાણે પોતાનો પ્રતિબંધ કર્યા કરે છે, તેમજ જ્ઞાનીના વચન પણ તેની તે દ્રષ્ટિએ આરાધે પોતાની દ્રષ્ટિ એટલે સ્વચ્છંદ પરિણામે જ્ઞાનીના વચનોને આરાધે તો કલ્યાણ થવા યોગ્ય દેખાતું નથી. માટે તમે એમ ત્યાં જણાવો કે ત્યાં એટલે ક્યાં લીમડી દરબારને તમે એમ ત્યાં જણાવો કે તમે કોઈ કલ્યાણના કારણ નજીક થવાની ઉપાયની ઈચ્છા કરતા હો તો, એટલે કે તમને તરસ લાગી હોય તો તમે એમ જણાવો, એમ પૂછો એને કે તમે કોઈ આત્મકલ્યાણના કારણ નજીક થવાના ઉપાયની ઈચ્છા કરો છો, એવું કોઈ નિમિત્ત શોધો છો, એવું કોઈ સાધન ગોતો છો, તો તે આત્મકલ્યાણના તેના એટલે તે આત્મકલ્યાણના પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો. એ પ્રતિબંધ કેમ ઓછો થાય અને આત્મકલ્યાણ થાય એ ઉપાય કરો. શું થાય છે જીવને કે આત્મકલ્યાણ કરવું છે અને આત્મકલ્યાણના પ્રતિબંધક કારણોને મૂકવા નથી તો કોઈ દિવસ આત્મકલ્યાણ થવાનું નથી. એટલે જ્ઞાની પેલા પ્રતિબંધ કર્યા, સમાજ પ્રતિબંધ કેવો છે, સમાજના વિકલ્પો કેવા આવે છે, સન્માર્ગે જવામાં આગળ વધવામાં તને સમાજના વિકલ્પો વિચારો કેવા આવે છે જોઈને મૂકી દે. પછી કે ભાઈ કુટુંબ પ્રતિબંધ, કુટુંબની વાલક કેવી વર્તે છે, છોકરો હગડો આવતો હોય તો રાગ વધારે અને અવળો આવતો હોય તો દ્વેષ વધારે, બે એક જ સિક્કો છે, બાજુ જુદી જુદી છે. મારા પણ મૂકે દીધી પ્રતિબંધ મૂકે, નહીતર કા રાગ થાય ને કા દ્વેષ થાય, બે માંથી એક થવાનો. છોકરો હોય પછી ગમે સંબંધી હોય, જ્યાં પરિણામ રોકાતા હોય જે સંબંધને લઈને એ બધો પ્રતિબંધ છે. જ્ઞાની કે છે મોકતું મીઠું એટલું લાગ્યું છે કે મૂકવું મોંઘું પડે, મૂકવા જાય તો પરસેવો ઉતરી જાય. આત્મકલ્યાણમાં પ્રતિબંધ ઓછા થવાના ઉપાય કરો, તમે આટલું એમને લખો તમે કે પ્રતિબંધ ઓછા કરે, એટલે એનો ટેસ્ટ કર્યો, એની રૂચિનો ટેસ્ટ કર્યો, તૈયાર છે પ્રતિબંધ મૂકવા, તૈયાર છે એમ. અને નહીં તો કલ્યાણની તૃષ્ણાનો ત્યાગ કરો. કલ્યાણની તૃષ્ણા કીધી, નહી તો પ્રાપ્તિ ની ઈચ્છા એને તૃષ્ણા કે છે. કા તો તમે પ્રતિબંધ ઓછા કરો અને નહીતર કલ્યાણની ઈચ્છા છે એ મૂકી દો. કલ્યાણની ઈચ્છા રાખવી અને પ્રતિબંધ રાખવો નહીં મેળ ખાય, ચોખ્ખી વાત છે. સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, દેહ પ્રતિબંધ, આ બધા પ્રતિબંધ મૂકવા હોય તો અહીંયા આવજે એમ કે છે જ્ઞાની કે છે. અને નહીતર આત્મકલ્યાણની ભાવનાનો ત્યાગ કરી દેજો, હજી તારે સંસાર ઘણો બાકી છે. અને જે પોતે રખડવા ઈચ્છતો હોય એને તીર્થંકર પણ બચાવી શકે, ઈશ્વર પણ એને ન બચાવી શકે. ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું કે આ જીવની એવી સંસાર રૂચિ છે કે હજી અનંત સંસાર બાકી છે, એને કોઈ કરુણાથી બચાવવા જાય તો પણ બચે નહીં. અને જ્ઞાની ને ખબર પડે છે એટલે એ વ્યર્થ પરિશ્રમ બંધ કરી દે છે. જ્ઞાની ને ખબર પડી જાય છે એ વ્યર્થ પરિશ્રમ બંધ કરે છે કે ભાઈ જેને ભગવાન રખડાવવા માંગે છે આપણે ભગવાનની આડે નો આવવું ઠીક છે, એનો ભગવાન એને રખડાવવા માંગે છે. આપણે ભગવાનની આડે આવવું નથી. એ રીતે હજી થોડો પત્ર લાંબો છે, બાકીનો છે દિવસ.